એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા વિષયમાં એમ કે ઊંડા ઉતરવાના છીએ જે આપણી જોવાની રીતને જ કદાચ બદલી શકે છે.
હા, ઘણી વાર આપણે કલાકૃતિઓ સામે ઊભા રહીએ, એની સુંદરતા પર મતલબ વાહ વાહ કરીએ.
બરાબર, પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ સુંદર શું છે એ આપણને શીખવવ્યું કોણે? કઈ કલાકૃતિ મહત્વની ગણાય અને કઈ નહીં એ કોણ નક્કી કરે છે?
આ જ સવાલોના મૂળ સુધી જવાનો આજે આપણો પ્રયાસ રહેશે.
હા, આજે આપણે કલા ઇતિહાસ એટલે કે આર્ટ હિસ્ટ્રી એ ક્ષેત્રની અંદર જરા ઝાંકીશું. આપણે ખાલી કલાકૃતિઓ નહીં જોઈએ, પણ એ આખી પ્રક્રિયા, પેલો દ્રષ્ટિકોણ જેનાથી આપણે કલાને સમજીએ છીએ એની વાત કરીશું.
અને આપણી ચર્ચાનો મુખ્ય આધાર રહેશે દાના આર્નોલ્ડના વિચારો. એમના પુસ્તકો છે આર્ટ હિસ્ટ્રી અને પેલું આર્ટ હિસ્ટ્રી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
બરાબર, અને આ વિષય આજે આટલો મહત્વનો કેમ છે?
કારણ કે જુઓ, આપણે ચારે બાજુ છબીઓ અને દૃશ્યોથી ઘેરાયેલા છીએ, મ્યુઝિયમથી માંડીને સોશિયલ મીડિયા સુધી.
હા, એ તો છે.
દાના આર્નોલ્ડનું કામ આપણને સમજાવે છે કે આ બધી દૃશ્ય માહિતી પાછળ પણ એક ઇતિહાસ છે, એક વિચારધારા છે. કલા ઇતિહાસ ખાલી ભૂતકાળની વાત નથી,
પણ વર્તમાનની પણ છે.
હા, વર્તમાનમાં આપણે દુનિયાને કેવી રીતે જોઈએ છીએ એના વિશે પણ છે. મતલબ, જોવું એ ખાલી આંખનું કામ નથી, મગજનું પણ છે. અને એ મગજ પર કયા વિચારોની અસર છે એ સમજવું જરૂરી છે.
એટલે આ સમજ આપણને વધુ જાગૃત બનાવે એમને.
બિલકુલ, વધુ જાગૃત અને વધુ વિવેચક નાગરિક. તો આજના આપણા મંથનનો મુખ્ય હેતુ કલા ઇતિહાસની ભૂમિકા શું છે, એના ઉદ્દેશ્યો શું છે એ સમજવાનો છે.
તો પછી જેમણે આટલી રસપ્રદ વાત કરી છે એ લેખિકા દાના આર્નોલ્ડ, એમના વિશે થોડું જાણીએ. કોણ છે તેઓ? કેમ એમના વિચારો આટલા મહત્વના ગણાય છે?
દાના આર્નોલ્ડ એ બ્રિટિશ શૈક્ષણિક અને ઇતિહાસકાર છે. એમની મુખ્ય નિપુણતા આર્કિટેક્ચરલ હિસ્ટ્રી અને થિયરીમાં છે, એટલે કે ઇમારતોનો ઇતિહાસ અને એના સિદ્ધાંતો.
ઓકે, કેવી રીતે?
એમનું ધ્યાન એ વાત પર છે કે આ ઇતિહાસ લખાયો કેવી રીતે, મતલબ ઇતિહાસ લખતી વખતે કયા નિર્ણયો લેવાયા, કઈ વાતો લીધી, કઈ છોડી દીધી.
ઓ, એટલે ઇતિહાસનો પણ ઇતિહાસ અને પેલું હિસ્ટોરિયોગ્રાફી કહે છે, ખરું ને?
હા, બરાબર, ઇતિહાસના ઇતિહાસનો અભ્યાસ.
આ તો ખરેખર રસપ્રદ છે. મતલબ ખાલી શું થયું એ નહીં, પણ આપણે જે માનીએ છીએ કે થયું તે વાત આપણા સુધી પહોંચી ગઈ રીતે.
એકદમ સાચું. અને એમની જે આર્કિટેક્ચરની પૃષ્ઠભૂમિ છે ને, એ એમને એક અલગ જ નજર આપે છે.
જેમ કે
એ કલાને ખાલી દિવાલ પર લટકાવેલું ચિત્ર નથી ગણતા, એને જગ્યા સાથે, એના ઉપયોગ સાથે અને જે સમાજમાં એ બની એના સંદર્ભ સાથે જોડે છે.
એટલે પ્રશ્નો પૂછે છે કે આ ઇમારત કોણે બંધાવી, શા માટે, એનો ઉપયોગ શું હતો.
હા, અને લોકોના જીવન પર એની શું અસર થતી હતી. આ બધા પ્રશ્નોથી કલાનો અભ્યાસ વધુ ઊંડો અને એમ કહીએ કે વ્યાપક બને છે.
અમે લાગે છે કે એમનો અભિગમ ઘણો આધુનિક છે, ટીકાત્મક પણ. સાંભળ્યું છે કે કલા ઇતિહાસની ઘણી પરંપરાગત માન્યતાઓને પડકારે છે.
હા, ચોક્કસપણે. એમનો જે અભિગમ છે ને, એમાં બધું ભેગું છે. મતલબ અલગ અલગ વિષયો, સ્થાપત્ય, દ્રશ્ય સંસ્કૃતિ, સમાજશાસ્ત્ર, નારીવાદ, બધાના વિચારોનો સમન્વય છે.
ઓકે.
અને તેઓ સ્પષ્ટપણે કહે છે કે પરંપરાગત કલા ઇતિહાસ, જે મોટે ભાગે યુરોપ અમેરિકામાં વિકસ્યો, એ પશ્ચિમી, શ્વેત અને પુરુષ પ્રધાન રહ્યો છે.
હમ,
એટલે સ્ત્રીઓ અને બિન પશ્ચિમી સંસ્કૃતિઓની કલાને ઓછું મહત્વ મળ્યું.
હા, અથવા તો અવગણના જ થઈ છે. આર્નોલ્ડ આ પૂર્વગ્રહોને ઉજાગર કરે છે અને વધુ સમાવેશી એટલે કે ઇન્ક્લુસિવ ઇતિહાસની વાત કરે છે.
અને મહત્વની વાત એ છે કે આ ટીકા તેઓ બહાર રહીને નથી કરતા, પણ અંદર રહીને જ કરે છે. નહીં,
બરાબર, એક કલા ઇતિહાસની પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો ઉપયોગ કરીને જ ટીકા કરે છે, એટલે એમનું વિશ્લેષણ વધુ ધારદાર બને છે.
તો ચાલો હવે એમના પુસ્તકો અને મુખ્ય વિચારધારાના સાર તરફ જઈએ. આર્નોલ્ડ મૂળભૂત રીતે શું કહેવા માંગે છે, કઈ સમજને તેઓ બદલવા માંગે છે?
એમનો સૌથી મોટો
કહી શકાય કે ક્રાંતિકારી વિચારે છે કે કલા ઇતિહાસ એ કોઈ મહાન કલાકારો અને એમની અમર કૃતિઓની સીધી લીટીમાં ચાલતી ગાથા નથી જે આપણને સ્કૂલ કોલેજમાં ભણાવાય છે ને.
હા, પેલું પહેલા ગ્રીક, પછી રોમન, પછી રેનેસા, બરોક, જાણે એક પછી એક પગથિયું ચડતા હોય.
બરાબર. આર્નોલ્ડ કહે છે કે આ બહુ સરળ અને સાચું કહો તો ભ્રામક ચિત્ર છે. હકીકતમાં કલા ઇતિહાસ પોતે એક શૈક્ષણિક શિસ્ત છે,
એક એકેડેમિક ડિસિપ્લિન,
હા, જે સમય સાથે વિકસી છે, બદલાય છે અને એમાં ઘણા આંતરિક વિવાદો મતલબ સંઘર્ષો પણ થયા છે. એનો હેતુ ખાલી શ્રેષ્ઠ કલાની યાદી બનાવવાનો નથી,
પણ શું છે,
પણ એ સમજવાનો છે કે આપણે કલાને અર્થ કેવી રીતે આપીએ છીએ અને શા માટે અમુક કલાને જ મહત્વની ગણીએ છીએ.
આ ખરેખર વિચારવા જેવું છે. આપણે તો માની લઈએ કે લિયોનાર્ડો દ વિન્ચી કે માઇકલ એન્જેલો એ તો સર્વકાલીન મહાન છે, પણ તમે કહો છો કે આ મહાનતા પણ ઘડવામાં આવી છે.
હા, આર્નોલ્ડ એ જ કહે છે જેને કલા ઇતિહાસનો કેનન કહેવાય છે.
પેલી પ્રમાણભૂત ગણાતી કૃતિઓ અને કલાકારોની યાદી.
બરાબર. એ કોઈ કુદરતી કે સાર્વત્રિક સત્ય નથી, એ એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક રચના છે, એક કન્સ્ટ્રક્ટ.
એટલે કે એ ચોક્કસ સમયના મૂલ્યોનું પ્રતિબિંબ છે.
હા, ખાસ કરીને યુરોપના પુનરુજ્જીવન અને જ્ઞાનકાળના મૂલ્યો, સત્તા સંબંધો, વિચારધારાઓ, એ બધાનું પ્રતિબિંબ છે. કોને આ યાદીમાં સ્થાન મળે, કોને નહીં,
કોના કામને ઉચ્ચ કલા ગણવી, કોના કામને કારીગરી.
બરાબર. આ બધા નિર્ણયો તટસ્થ નથી હોતા, એમાં રાજકારણ, અર્થશાસ્ત્ર, સામાજિક પૂર્વગ્રહો બધું ભળેલું હોય છે.
એટલે આ પુસ્તકોનો મુખ્ય સવાલ એ નથી કે સૌથી સારી કલાકૃતિ કઈ, પણ એ છે કે કલા ઇતિહાસ ખરેખર શું કરે છે, એનો અસલી રોલ અને ગોલ શું છે.
હા, અને કલા ઇતિહાસકારો કઈ રીતે કામ કરે છે, એમના કામની સમાજ પર શી અસર પડે છે. આ પુસ્તકો આપણને કલા અને આપણી આસપાસની દ્રશ્ય સંસ્કૃતિનું વિશ્લેષણ કરવા માટેના સાધનો આપે છે.
એટલે કે કોઈ ચિત્ર કે શિલ્પ સામે ઊભા રહીને કેવા પ્રશ્નો પૂછવા એ શીખવે છે.
બરાબર. ખાલી આ સુંદર છે કે નહીં એટલું જ નહીં, પણ આ કોણે બનાવ્યું, કોના માટે, કયા સંજોગોમાં, એનો અર્થ ત્યારે શું હતો, આજે શું છે, કઈ વિચારધારા રજૂ કરે છે, આવા બધા પ્રશ્નો.
અને તમે અગાઉ કહ્યું કે કલાકૃતિનો અર્થ પણ સ્થિર નથી હોતો, એ વાત જરા વિસ્તારથી સમજાવશો.
ચોક્કસ. આર્નોલ્ડ ભાર મૂકે છે કે કલાકૃતિનો અર્થ એના ભૌતિક સ્વરૂપમાં, મતલબ એના ફોર્મમાં જડાયેલો નથી હોતો, એ સતત બદલાતો રહે છે, નવેસરથી રચાતો રહે છે.
એ કઈ રીતે?
એનો અર્થ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે કલાકૃતિ પોતે કેવી દેખાય છે, એ મૂળ ક્યાં સંદર્ભમાં બની હતી, ઐતિહાસિક, સામાજિક, ધાર્મિક, એને બનાવડાવનાર આશ્રયદાતા એટલે કે પેટ્રન કોણ હતા, એમનો હેતુ શું હતો.
હા,
સમય જતા જુદા જુદા પ્રેક્ષકોએ એને કેવી રીતે જોઈ, સમજી અને છેલ્લે આજે જે ઇતિહાસકાર એનું વિશ્લેષણ કરે છે, એની પોતાની પદ્ધતિ અને વિચારધારા શું છે, આ બધાના મિશ્રણથી અર્થ બને છે.
એટલે કલા ઇતિહાસનું કામ ખાલી તથ્યો રજૂ કરવાનું નથી રહ્યું.
ના, બિલકુલ નહીં. એનું કામ અર્થઘટનની આ જટિલ પ્રક્રિયાને સમજવાનું અને સમજાવવાનું છે. આ એના રોલ અને ગોલનો મુખ્ય ભાગ છે.
ચાલો હવે આ વિચારોને થોડા વધુ ઊંડાણમાં ઉતરીને સમજીએ. આર્નોલ્ડ કલા ઇતિહાસના વિકાસની વાત કઈ રીતે કરે છે, શરૂઆત ક્યાંથી થઈ?
એ આપણને છેક 16મી સદીના ઇટાલીમાં લઈ જાય છે, જ્યોર્જિયો વસારી પાસે.
વસારી, હા, એ પોતે પણ કલાકાર હતા નહીં?
હા, કલાકાર અને આર્કિટેક્ટ. એમણે 1550 અને 1568માં પેલું પુસ્તક લખ્યું, લાઇવ્સ ઓફ ધ મોસ્ટ એક્સલન્ટ પેઇન્ટર્સ, સ્કલ્પ્ટર્સ એન્ડ આર્કિટેક્ટ્સ. આ પુસ્તકને પશ્ચિમી કલા ઇતિહાસનો પાયો ગણવામાં આવે છે.
એમણે કલાકારોના જીવનચરિત્રો લખ્યા હતા.
હા, અને એમની સિદ્ધિઓ વર્ણવી. આનાથી પેલી જીનિયસ એટલે કે પ્રતિભાશાળી કલાકારની એક રોમેન્ટિક કલ્પના ઊભી થઈ, જાણે કલાકાર કોઈ દૈવી પ્રેરણાથી કામ કરતો હોય.
હા, અને વસારીએ જ કદાચ એવો વિચાર આપ્યો કે કલા સમય સાથે વિકાસ પામે છે, નહીં જાણે કોઈ છોડ ઉગતો હોય, બાળપણ, યુવાની, પરિપક્વતા.
બરાબર. એમણે કલાની પ્રગતિનો એક રેખીય એટલે કે લિનિયર ખ્યાલ રજૂ કર્યો. કે પ્રાચીન કલા પછી અંધકાર યુગ આવ્યો અને પછી એમના સમયની ઇટાલિયન કલા, ખાસ તો ફ્લોરેન્સ અને રોમની, એ ચરમસીમાએ પહોંચી.
આમાં સ્થાનિક પક્ષપાત તો દેખાય જ છે.
હા, એ તો હતો જ, પણ સાથે સાથે એક એવો માપદંડ સ્થપાયો કે કલા સતત સારી થતી જાય છે. આર્નોલ્ડ કહે છે કે આ પ્રગતિનો વિચાર જ પાછળથી પશ્ચિમી કલાને બિન પશ્ચિમી કલા કરતાં શ્રેષ્ઠ ગણવાના પૂર્વગ્રહનું મૂળ બન્યો.
વસારી પછી કોનો મહત્વનો ફાળો ગણાય?
પછી 18મી સદીમાં આવ્યા જર્મન વિદ્વાન જોહાન વિન્કલમેન.
વિન્કલમેન
એમણે વસારીની જેમ જીવનચરિત્રો પર નહીં પણ કલાની શૈલી એટલે કે સ્ટાઇલના આધારે ઇતિહાસનું વ્યવસ્થિત વર્ગીકરણ અને વિશ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો.
એમનો ઝોક ગ્રીક કલા તરફ હતો, ખરું ને?
હા, વિન્કલમેન પ્રાચીન ગ્રીક કલાના મોટા પ્રશંસક હતા અને એને કલાનો સર્વોચ્ચ આદર્શ માનતા હતા. એમણે ગ્રીક કલાના આધારે સુંદરતાના નિયમો અને કલાનો એક ક્રમ, હાયરાર્કી, સ્થાપિત કર્યો.
એટલે વસારી અને વિન્કલમેન આ બંને મળીને પરંપરાગત કેનનનો પાયો નાખ્યો.
હા, વસારીનો જીવનચરિત્રાત્મક અને પ્રગતિનો ખ્યાલ અને વિન્કલમેનનો શૈલી આધારિત અને આદર્શવાદી અભિગમ, આ બંને મળીને પાયો નાખ્યો. પણ આર્નોલ્ડ ફરી યાદ દેવડાવે છે કે આ પાયો તટસ્થ નહોતો.
એ યુરોપના પુનરુજ્જીવન અને જ્ઞાનકાળના મૂલ્યો પર આધારિત હતો.
બરાબર, એનો ઉદ્દેશ્ય પણ એ મૂલ્યોને સ્થાપિત કરવાનો જ હતો.
એટલે શરૂઆતમાં કલાકાર અને શૈલી પર ભાર હતો, પછી શું બદલાવ આવ્યો?
19મી અને 20મી સદીની શરૂઆતમાં એક નવો વિચાર આવ્યો, સ્વરૂપવાદ એટલે કે ફોર્મલિઝમ.
એ શું હતું?
આ વિચારના સમર્થકો માનતા હતા કે કલાકૃતિનો સાચો અર્થ કે સુંદરતા એના વિષયમાં, ઇતિહાસમાં કે કલાકારના ઇરાદામાં નથી,
પણ શેમાં છે?
ફક્ત એના દ્રશ્ય સ્વરૂપમાં, એના વિઝ્યુઅલ ફોર્મમાં. એટલે કે રેખાઓ કેવી છે, રંગો કેવા છે, આકારોની ગોઠવણી કેવી છે, બસ આ જ મહત્વનું.
આમાં હેન્ડ્રિક વોલ્ફલિનનું નામ આવે છે ને?
હા, સ્વિસ કલા ઇતિહાસકાર હેન્ડ્રિક વોલ્ફલિન આ અભિગમના મુખ્ય પ્રણેતા હતા.
એમણે પેલી વિરોધી જોડીઓ, બાઇનરી ઓપોઝિશન્સની વાત કરી હતી ને, પુનરુજ્જીવન અને બરોક કલાને સમજાવવા માટે.
હા, એ જ. વોલ્ફલિને કલાના ઇતિહાસને વધુ વૈજ્ઞાનિક, વધુ ઓબ્જેક્ટિવ બનાવવાનો પ્રયાસ કર્યો. એમણે કહ્યું કે જુદા જુદા યુગની કલાને શૈલીના આધારે વર્ગીકૃત કરી શકાય.
દાખલા તરીકે,
જેમ કે એમણે પુનરુજ્જીવન કલાને રેખીયર કહી, લિનિયર, જાણે ચિત્રકાર સ્પષ્ટ રેખાઓથી આકારો દોરે, બધું છૂટું અને સ્પષ્ટ દેખાય.
અને બરોક કલા,
એની સામે બરોક કલાને ચિત્રાત્મક કહી, પેઇન્ટરલી, જ્યાં રંગો અને છાયા પ્રકાશ ભળી જાય, રેખાઓ અસ્પષ્ટ બને અને એક સમગ્ર પ્રભાવ, ઓવરઓલ ઇફેક્ટ ઊભો થાય.
બીજી પણ જોડીઓ હતી, જેમ કે સમતલ વી ઊંડાણ.
હા, સમતલ પ્લેન વી ઊંડાણ રિસેશન, બંધ ક્લોઝડ વી ખુલ્લું ઓપન સ્વરૂપ. વોલ્ફલિનનો ઉદ્દેશ્ય કલાકારના નામ કે જીવનથી પર જઈને ફક્ત કલાકૃતિના દ્રશ્ય લક્ષણોના આધારે ઇતિહાસ લખવાનો હતો. એટલે જ એને ક્યારેક નામ વિનાનો કલા ઇતિહાસ પણ કહેવાયો.
પણ આનાથી કલાની પૂરી વાત સમજાઈ જાય? ખાલી દેખાવ પર ધ્યાન આપવાથી એનો અર્થ કે હેતુ સમજી શકાય?
ના, અને એ જ તો એની મર્યાદા હતી. સ્વરૂપવાદ આપણને બતાવે છે કે કલાકૃતિ કેવી દેખાય છે,
પણ શા માટે એવી દેખાય છે એ નહીં.
બરાબર, એનો સમાજ કે સંસ્કૃતિ માટે શું અર્થ હતો એ ભાગ્યે જ સમજાવી શકે. તે કલાને એના સંદર્ભથી, કોન્ટેક્સ્ટથી અલગ કરી નાખે છે.
અને આ મર્યાદાને કારણે જ નવા અભિગમો આવ્યા હશે.
હા, 20મી સદીમાં નવા અભિગમો વિકસ્યા જેમણે સંદર્ભના મહત્વ પર ફરીથી ભાર મૂક્યો.
એટલે કે કલાકૃતિને તેના સમય અને સમાજ સાથે જોડીને સમજવાની વાત.
બરાબર, આ વિચારધારા કહે છે કે કલા શૂન્યાવકાશમાં નથી સર્જાતી, એ જે સમાજમાં, જે સંસ્કૃતિમાં, જે બૌદ્ધિક વાતાવરણમાં બને છે એનાથી ઊંડે સુધી જોડાયેલી હોય છે.
આ સમજવા માટે કઈ પદ્ધતિઓ વિકસી?
ઘણી બધી. દાખલા તરીકે એરવિન પેનોફ્સ્કી નામના વિદ્વાને આઇકોનોગ્રાફી અને આઇકોનોલોજીની પદ્ધતિ વિકસાવી.
આઇકોનોગ્રાફી અને આઇકોનોલોજી, આ શબ્દો થોડા અઘરા લાગે છે, સરળ ભાષામાં સમજાવશો?
ચોક્કસ. આઇકોનોગ્રાફી એટલે કલાકૃતિમાં વપરાયેલા પ્રતીકો, સિમ્બલ્સ અને વિષયવસ્તુ, સબ્જેક્ટ મેટરે ને ઓળખવા અને એનું પરંપરાગત અર્થઘટન કરવું.
જેમ કે
ખ્રિસ્તી કલામાં ઘેટું ઈસુનું પ્રતીક છે, અથવા આપણે ત્યાં કમળ બૌદ્ધ અને હિન્દુ કલામાં પવિત્રતાનું પ્રતીક છે.
બરાબર.
પેનોસ્કીએ આ સમજને ત્રણ સ્તરે વહેંચી. પહેલું, પૂર્વ આઇકોનોગ્રાફિકલ વર્ણન, એટલે કે ખાલી જે દેખાય છે એનું વર્ણન. દાખલા તરીકે, એક સ્ત્રી કમળ પર બેઠી છે.
ઓકે, બીજું?
બીજું, આઇકોનોગ્રાફિકલ વિશ્લેષણ, એટલે કે પ્રતીકો અને કથાઓની ઓળખ. આ લક્ષ્મીજી છે, જે સંપત્તિ અને સમૃદ્ધિના દેવી છે.
અને ત્રીજું?
ત્રીજું, આઇકોનોલોજિકલ અર્થઘટન, એટલે કે એ કલાકૃતિ જે તે સમયના વ્યાપક સાંસ્કૃતિક, ધાર્મિક કે રાજકીય વિચારોને કેવી રીતે રજૂ કરે છે તે સમજવું. જેમ કે ગુપ્તકાળમાં લક્ષ્મીનું આ સ્વરૂપ શા માટે લોકપ્રિય થયું.
ઓ, એટલે આ પદ્ધતિ દેખાવ અને ઊંડા અર્થ વચ્ચે પુલ બાંધે છે.
હા, તે કલા ઇતિહાસના રોલને વધુ ઊંડો બનાવે છે.
આ તો ખરેખર રસપ્રદ છે. એટલે કલા ખાલી સુંદરતાની વસ્તુ નથી, પણ વિચાર અને ઇતિહાસનું વાહન પણ છે.
બીજા કયા અભિગમો આવ્યા? પછી આવ્યો કલાનો સામાજિક ઇતિહાસ, સોશિયલ હિસ્ટ્રી ઓફ આર્ટ, જે ઘણીવાર માર્ક્સવાદી વિચારધારાથી પ્રભાવિત હતો.
બીજું કે છે?
આ અભિગમ કલાને વર્ગ સંઘર્ષ, અર્થશાસ્ત્ર અને સત્તાના માળખા સાથે જોડે છે. એ પ્રશ્નો પૂછે છે, આ કલાકૃતિ કોણે બનાવડાવી, કયા વર્ગના હિતમાં?
શું તે શાસક વર્ગની વિચારધારાને મજબૂત કરે છે? શું એમાં સામાન્ય લોકોનું જીવન દેખાય છે?
બરાબર, તે કલાના ઉત્પાદન, પ્રોડક્શન અને વપરાશ, કન્ઝમ્પશન ની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
અને સ્ત્રીઓના દ્રષ્ટિકોણ વિશે પણ કંઈક વાત હતી, નહીં? નારીવાદ,
ફેમિનિઝમ. હા, 1970ના દાયકા પછી નારીવાદી વિચારકોએ કલા ઇતિહાસ પર ગંભીર સવાલો ઉઠાવ્યા. લિન્ડા નોકલિન જેવી વિદ્વાનોએ પૂછ્યું, મહાન મહિલા કલાકારો કેમ નથી થયા?
બહુ પ્રખ્યાત સવાલ છે.
અને એમણે જવાબ આપ્યો કે સમસ્યા સ્ત્રીઓની પ્રતિભામાં નથી, પણ સામાજિક અને સંસ્થાકીય અવરોધોમાં છે, જેણે સ્ત્રીઓને શિક્ષણ અને તકોથી વંચિત રાખી.
અને પેલી મેલ ગેઝની વાત?
હા, એમણે મેલ ગેઝની પણ ટીકા કરી, એટલે કે કલામાં, ખાસ કરીને પશ્ચિમી કલામાં, સ્ત્રીઓને મોટાભાગે પુરુષની દૃષ્ટિથી એના આનંદ માટેના એક પદાર્થ તરીકે રજૂ કરવાની વૃત્તિ.
તો નારીવાદી કલા ઇતિહાસકારોએ શું કર્યું?
એમણે ભૂતકાળની ભૂલાઈ ગયેલી મહિલા કલાકારોને શોધી કાઢી, એમના કામનું પુનઃમૂલ્યાંકન કર્યું અને કલાના વિશ્લેષણમાં લિંગ, જેન્ડરના પરિબળને કેન્દ્રમાં લાવ્યા. એમણે કલા ઇતિહાસના ઉદ્દેશ્યને વધુ સમાવેશી બનાવવાનો પ્રયત્ન કર્યો.
અને આવી જ રીતે બિન પશ્ચિમી કલા માટે પણ કંઈક થયું હશે?
બિલકુલ, ઉત્તર વસાહતીવાદ, પોસ્ટ કોલોનિયલિઝમ નામના અભિગમે કલા ઇતિહાસના યુરોપ કેન્દ્રીય, યુરોસેન્ટ્રિક પક્ષપાત પર સવાલ ઉઠાવ્યા.
એમણે શું દલીલ કરી?
એમણે કહ્યું કે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકાની કલાને પશ્ચિમી માપદંડો જેમ કે વાસ્તવિકતા કે મૌલિકતાથી માપવાને બદલે એને એના પોતાના સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક સંદર્ભમાં સમજવી જોઈએ.
એટલે આ બધા નવા અભિગમોએ કલા ઇતિહાસને ઘણો બદલી નાખ્યો.
હા, વધુ વૈવિધ્યસભર, વધુ ટીકાત્મક અને વધુ આત્મજાગૃત બનાવ્યો છે. એનો રોલ હવે ખાલી પશ્ચિમી માસ્ટરપીસની ગાથા ગાવાનો નથી રહ્યો.
આપણે પદ્ધતિઓ અને અભિગમોની વાત કરી, પણ આર્નોલ્ડ ખુદ કલાકૃતિ વિશે, એટલે કે કલાના ઓબ્જેક્ટ વિશે શું કહે છે?
એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. આર્નોલ્ડ યાદ દેવડાવે છે કે કલાકૃતિ ખાલી એક વિચાર કે છવી નથી, પણ એક ભૌતિક વસ્તુ છે, ફિઝિકલ ઓબ્જેક્ટ.
એટલે શામાંથી બની છે, એની સ્થિતિ કેવી છે, એ બધું મહત્વનું છે.
હા, પથ્થર, લાકડું, કેનવાસ, રંગ, એની અત્યારની કન્ડિશન કેવી છે, એને સાચવવામાં આવી છે કે નહીં, એને મ્યુઝિયમમાં કેવી રીતે ડિસ્પ્લે કરવામાં આવી છે, આ બધી ભૌતિક બાબતો પણ એના અર્થ પર અસર કરે છે.
જેમ કે કોઈ મોટા ભીંત ચિત્રને ફોટામાં જોવું અને પ્રત્યક્ષ જોવું એ અલગ અનુભવ છે.
બરાબર. અને પેલી આશ્રયદાતા, પેટ્રોનેજની વાત, એટલે કે કલા પાછળ પૈસા કોણે રોક્યા તે, એ ખૂબ મહત્વનું છે.
કેમ?
કારણ કે ભૂતકાળમાં અને ઘણીવાર આજે પણ કલા મોટે ભાગે કોઈના કહેવાથી બનતી હતી. રાજા, ધર્મગુરુ, શ્રીમંત વેપારી, આ આશ્રયદાતાઓની પોતાની જરૂરિયાતો, પસંદગીઓ, વિચારધારા હોય છે, જે કલાકૃતિના વિષય, શૈલી, કદ બધાને પ્રભાવિત કરે છે.
એટલે કલાકાર ઘણીવાર એમની ઈચ્છા પૂરી કરનાર કારીગર જેવો હતો.
હા, આ સમજ આપણને પેલી સ્વતંત્ર પ્રતિભાશાળી કલાકારની રોમેન્ટિક છબી પર પુનર્વિચાર કરવા પ્રેરે છે. આપણે પૂછવું જોઈએ કે આ કલા કોના હેતુ સિદ્ધ કરી રહી હતી.
અને જ્યારે કલા બજારમાં વેચાવા લાગે ત્યારે એનું શું?
ત્યારે કલા એક ચીજવસ્તુ બની જાય છે, કોમોડિટી. એનું મૂલ્ય પછી એની કલાત્મકતા કરતાં વધુ એની બજાર કિંમત પર, એની બ્રાન્ડ વેલ્યુ પર.
કયા કલાકારની છે એના પર?
હા, એની માલિકીનો ઇતિહાસ શું છે, પ્રોવેનન્સ, એના પર આધાર રાખવા લાગે છે. કલા બજાર ઘણીવાર ઉચ્ચ કલા, હાઈ આર્ટ અને લોકકલા કે હસ્તકલા, ક્રાફ્ટ વચ્ચે ભેદભાવ ઊભો કરે છે,
જે હંમેશા ગુણવત્તા પર આધારિત ન હોય.
બરાબર. એ આર્થિક અને સામાજિક પરિબળો પર વધુ આધારિત હોય છે. કોની કલા મ્યુઝિયમમાં મૂકવા લાયક ગણાય, કોની નહીં, એમાં પણ બજાર અને સત્તાની ભૂમિકા હોય છે.
અને મ્યુઝિયમની વાત આવી તો મ્યુઝિયમ પોતે શું રોલ ભજવે છે? એ તો તટસ્થ જગ્યા કે ગણાય ને, જ્યાં બધી સારી કલા સચવાયેલી હોય.
આર્નોલ્ડ કહે છે કે મ્યુઝિયમ બિલકુલ તટસ્થ નથી. એ એક શક્તિશાળી સાંસ્કૃતિક સંસ્થા છે જે પોતે જ નક્કી કરે છે કે કલા શું છે અને એને કેવી રીતે જોવી જોઈએ.
કેવી રીતે?
કઈ વસ્તુઓ સંગ્રહમાં લેવી, કઈ પ્રદર્શિત કરવી, એને કયા ક્રમમાં ગોઠવવી, એની બાજુમાં જે માહિતીનું લેબલ લગાવવું, એમાં શું લખવું, આ બધું મળીને એક ક્યુરેટોરિયલ નરેટિવ બનાવે છે.
એટલે કે પ્રદર્શનની એક વાર્તા.
હા, અને આ વાર્તા આપણા અર્થઘટનને દિશા આપે છે. મ્યુઝિયમ ભૂતકાળને વર્તમાન માટે રજૂ કરે છે અને આ રજૂઆતમાં હંમેશા પસંદગી અને દ્રષ્ટિકોણ રહેલો હોય છે.
તો આ બધી ચર્ચા પરથી કલા ઇતિહાસ આજે કઈ દિશામાં જઈ રહ્યો છે અને એનો મુખ્ય રોલ અને ગોલ શું દેખાય છે?
આજે ઘણી નવી દિશાઓ ખુલી રહી છે. એક છે વૈશ્વિક કલા ઇતિહાસ, ગ્લોબલ આર્ટ હિસ્ટ્રી, જે યુરોપ કેન્દ્રીયતામાંથી બહાર નીકળીને દુનિયાભરની કલા પરંપરાઓને સમાન મહત્વ આપીને એમના પોતાના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરે છે.
અને બીજું?
બીજું છે દ્રશ્ય સંસ્કૃતિ, વિઝ્યુઅલ કલ્ચરનો અભ્યાસ, જે કલા ઇતિહાસની પદ્ધતિઓનો ઉપયોગ ખાલી પરંપરાગત કલા માટે જ નહીં,
પણ જાહેરાતો, ફિલ્મો, ફોટોગ્રાફી, ફેશન, ઇન્ટરનેટ મીમ્સ,
હા, એ બધા માટે કરે છે.
હા, ટૂંકમાં આપણી આસપાસના તમામ દ્રશ્યોનું વિશ્લેષણ કરવા માટે એ પૂછે છે કે આ દ્રશ્યો આપણી વિચારસરણી, આપણી ઓળખ, આપણા સમાજને કેવી રીતે ઘડે છે.
અને ડિજિટલ ટેકનોલોજીની પણ અસર હશે જ.
ચોક્કસ. ડિજિટલ યુગને કારણે દુનિયાભરની કલાકૃતિઓની છબીઓ આપણી આંગળીના ટેરવે છે. આનાથી જ્ઞાનની સુલભતા, એક્સેસિબિલિટી વધી છે, લોકશાહીકરણ થયું છે.
પણ એનું કોઈ પડકાર પણ છે?
હા, પડકાર એ છે કે શું આપણે કલાકૃતિના ભૌતિક અનુભવથી એના કદ, એની સપાટીનું પોત, ટેક્સચર, એની ત્રિપરિમાણીય હાજરી, એનાથી દૂર થઈ રહ્યા છીએ? શું ગૂગલ ઇમેજ જોવી એ મ્યુઝિયમમાં પ્રત્યક્ષ જોવા બરાબર છે?
આ બધા પ્રશ્નો સાથે કલા ઇતિહાસ આજે પણ સતત વિકસી રહ્યો છે. હા, એનો રોલ હવે ખાલી ભૂતકાળને સાચવવાનો નથી, પણ વર્તમાનની દ્રશ્ય દુનિયાને સમજવા માટેની વિવેચનાત્મક દૃષ્ટિ કેળવવાનો પણ છે. એનો ગોલ વધુ સમાવેશી, વધુ વૈશ્વિક અને વધુ પ્રાસંગિક બનવાનો છે.
ખૂબ સરસ. તો આપણે આટલી વિસ્તૃત ચર્ચા કરી, એમાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ તારવી શકીએ? શ્રોતાઓ માટે કયા મુખ્ય સંદેશાઓ છે આ પુસ્તકોમાં?
જરૂર. મારા મતે 5 મુખ્ય સંદેશાઓ છે. પહેલું અને સૌથી મહત્વનું, કલા ઐતિહાસિક જ્ઞાન નિર્મિત છે, તે કુદરતી કે સાર્વત્રિક નથી.
એટલે આપણે જે ભણીએ છીએ એ ઉદ્દેશ્ય સત્ય નથી, પણ એક રચાયેલી વાર્તા છે.
બરાબર. આ સમજ આપણને કોઈપણ જ્ઞાનને આંધળી રીતે સ્વીકારવાને બદલે ટીકાત્મક રીતે ચકાસવા પ્રેરે છે.
બીજું, તમે જે સત્તા અને બાકાત, એક્સક્લુઝનની વાત કરી તે.
હા, બીજો મુદ્દો એ છે કે કલા ઇતિહાસના નિર્માણમાં સત્તા અને બાકાતની મોટી ભૂમિકા રહી છે. પરંપરાગત રીતે શક્તિશાળી જૂથો દ્વારા લખાયેલા ઇતિહાસે મહિલાઓ, બિન પશ્ચિમી સંસ્કૃતિઓ અને હાંશિયામાં ધકેલાયેલા સમુદાયોની કલાની અવગણના કરી છે.
એટલે હવેનો રોલ વધુ સમાવેશી બનવાનો અને આ ભૂલાયેલા અવાજોને પાછા લાવવાનો છે.
હા, આપણે આપણા ગુજરાત કે ભારતના સંદર્ભમાં પણ વિચારી શકીએ. શું આપણે આપણી તમામ સ્થાનિક કલા પરંપરાઓને, જેમ કે આદિવાસી કલા કે લોકકલાને, શાસ્ત્રીય કલા જેટલું જ મહત્વ આપીએ છીએ?
ત્રીજો મુદ્દો પદ્ધતિઓ વિશે હોઈ શકે.
બરાબર. ત્રીજું, કલા ઇતિહાસ એક સ્થિર વિષય નથી, પણ સતત વિકસતો અને અન્ય જ્ઞાન શાખાઓ સાથે સંવાદ કરતો રહ્યો છે. એણે સમાજશાસ્ત્ર, નારીવાદ, ઉત્તર વસાહતીવાદ જેવા ક્ષેત્રોમાંથી નવા વિચારો અને પદ્ધતિઓ અપનાવીને પોતાને સમૃદ્ધ કર્યો છે,
જે દર્શાવે છે કે તે એક જીવંત અને ગતિશીલ ક્ષેત્ર છે.
ચોક્કસ. ચોથું, કોઈ પણ કલાકૃતિને તેના મૂળ સાંસ્કૃતિક, સામાજિક અને ઐતિહાસિક સંદર્ભથી અલગ કરીને સાચી રીતે સમજી શકાતી નથી. એનો અર્થ એના સમય અને સ્થળ સાથે જોડાયેલો છે.
આપેલી સાર્વત્રિક કલાત્મક મૂલ્યો કે કાલાતીત સુંદરતા જેવી ધારણાઓને પડકારે છે.
હા, આપણે વિચારી શકીએ કે આપણા મંદિરોમાં રહેલી સદીઓ જૂની મૂર્તિઓનો અર્થ જે તે સમયે હતો શું આજે પણ એ જ છે, કે પછી સમય અને સમાજ બદલાતા અર્થઘટનો પણ બદલાયા છે.
અને પાંચમો મુદ્દો.
પાંચમું, કલા ઇતિહાસનું ભવિષ્ય તેના લોકશાહીકરણ અને પ્રાસંગિકતામાં છે. ડિજિટલ ટેકનોલોજી અને નવા અભિગમોને કારણે આ જ્ઞાન હવે ખાલી યુનિવર્સિટીના વર્ગખંડો પૂરતું સીમિત નથી રહ્યું.
તેનો રોલ હવે સામાન્ય લોકોને પણ પોતાની આસપાસની દ્રશ્ય દુનિયાને વધુ સારી રીતે સમજવા માટે સક્ષમ બનાવવાનો છે.
હા, એનું વિશ્લેષણ કરવા અને એના પર સવાલ ઉઠાવવા માટે આ એનો અંતિમ ગોલ કહી શકાય.
આર્નોલ્ડના પુસ્તકોમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર મનમાં ઘર કરી જાય. ભલે શબ્દશઃ કોટ્સ ન હોય, પણ એમના મૂળ વિચારોનો સારાંશ કહી શકાય. એવા કેટલાક વિચારો પર વાત કરીએ.
ચોક્કસ. પહેલો વિચાર જે મને બહુ ગમ્યો તે છે, કલા ઇતિહાસ એ માત્ર કલાની વાર્તા નથી, પરંતુ આપણે કલાની વાર્તા કહેવાનું કેવી રીતે પસંદ કર્યું છે તેની વાર્તા છે.
આ સીધું જ હિસ્ટોરિયોગ્રાફી પર ભાર મૂકે છે. ઇતિહાસ લખવો એ પણ એક પસંદગીની પ્રક્રિયા છે.
બરાબર. બીજો એક વિચાર છે જે આપણી જોવાની ક્રિયા પર જ સવાલ ઉઠાવે છે. કલાને જોવાની દરેક ક્રિયા એ અમુક વસ્તુઓને અવગણવાની પણ ક્રિયા છે. અમુક પર ધ્યાન કેન્દ્રિત કરવું અને અન્યને છોડી દેવું.
આ આપણને આપણી પોતાની દ્રષ્ટિના પૂર્વગ્રહો વિશે સજાગ કરે છે. આપણે ક્યારેય બધું જ નથી જોઈ શકતા.
ત્રીજો વિચાર મ્યુઝિયમ જેવી સંસ્થાઓ વિશે છે. મ્યુઝિયમ કોઈ તટસ્થ જગ્યા નથી, પરંતુ એક શક્તિશાળી સાંસ્કૃતિક સંસ્થા છે જે આપણે કલાને કેવી રીતે સમજીએ અને મૂલ્યવ્ય છીએ તેને આકાર આપે છે.
આ આપણને વિચારવા પ્રેરે છે કે જ્ઞાનનું નિર્માણ અને પ્રસારણ કરતી સંસ્થાઓ પોતે કેવી રીતે કામ કરે છે.
હા, અને અર્થઘટનની પ્રક્રિયા વિશેનો એક સરસ વિચાર. કલાકૃતિનો અર્થ તેની ફ્રેમની અંદર બંધાયેલો નથી, પરંતુ તે વસ્તુ, તેની મૂળ દુનિયા અને આપણી પોતાની દુનિયા વચ્ચે સતત ચાલતો એક સંવાદ છે.
આ બતાવે છે કે અર્થ ક્યારેય સ્થિર નથી હોતો. એ હંમેશા દર્શક અને કલાકૃતિ વચ્ચેની આંતરક્રિયામાંથી જન્મે છે.
અને છેલ્લો પાંચમો વિચાર, જે કલા ઇતિહાસના બદલાયેલા રોલ અને ગોલને ખૂબ સચોટ રીતે રજૂ કરે છે. શું આ કલા સુંદર છે એમ પૂછતા પહેલા કદાચ આપણે પૂછવું જોઈએ કે આ કલા દુનિયામાં શું કાર્ય કરી રહી છે, તે કયો સંદેશ આપી રહી છે, તે કોના હિતમાં કામ કરી રહી છે.
આ ફક્ત સૌંદર્યલક્ષી મૂલ્યાંકનથી આગળ જઈને કલાના સામાજિક, રાજકીય અને વૈચારિક પાસાઓનું વિશ્લેષણ કરવા પ્રોત્સાહિત કરે છે. તો આ બધા ગહન વિચારોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? સામાન્ય માણસ આમાંથી શું શીખી શકે?
ઘણું બધું. પહેલું તો આપણે વધુ જાગૃત અને વિવેચક મ્યુઝિયમ મુલાકાતી બની શકીએ.
એટલે હવે પછી મ્યુઝિયમ જઈએ ત્યારે ખાલી ચિત્રો જોવાની સાથે સાથે એ પણ વિચારીએ કે પ્રદર્શન કેવી રીતે ગોઠવાયું છે, લેબલ્સમાં શું લખ્યું છે, શું નથી લખ્યું.
હા, કયા કલાકારોને સ્થાન મળ્યું છે, કયા ગેરહાજર છે, શા માટે, આવા સવાલો પૂછવાથી આપણો અનુભવ વધુ ઊંડો બનશે.
બીજું, આપણે આપણી આસપાસની દ્રશ્ય સંસ્કૃતિને વધુ સારી રીતે વાંચતા શીખી શકીએ. રસ્તા પરના હોર્ડિંગ્સ, ટીવી જાહેરાતો, સમાચારની તસવીરો, સોશિયલ મીડિયા ઇમેજીસ, શહેરની ઇમારતો.
બરાબર. આ બધું જ દ્રશ્ય સંસ્કૃતિ છે. આર્નોલ્ડના વિચારો આપણને આ દ્રશ્યો પાછળ છુપાયેલા સંદેશાઓ, મૂલ્યો, વિચારધારાઓને સમજવામાં મદદ કરી શકે છે.
જેમ કે કોઈ બહુમાળી ઇમારત વિકાસનો કયો ખ્યાલ રજૂ કરે છે, દિવાળીની જાહેરાતમાં કેવા પરિવારને આદર્શ બતાવાય છે.
ત્રીજું, આ અભિગમ આપણને વૈશ્વિક અને સમાવેશી દ્રષ્ટિકોણ કેળવવામાં મદદ કરે છે. આપણે ફક્ત પશ્ચિમી કલાને જ મહાન માનવાને બદલે દુનિયાભરની વિવિધ સંસ્કૃતિઓની કલાની કદર કરતા શીખી શકીએ છીએ.
એમના પોતાના માપદંડો અને સંદર્ભોને સમજીને.
બરાબર. અને ચોથું, મને લાગે છે કે તે આપણને કલા સાથે વધુ ઊંડો અને અંગત સંબંધ બાંધવામાં મદદ કરે છે.
હા, જ્યારે આપણે ખાલી ગમ્યું ને ગમ્યુંથી આગળ વધીને કલાકૃતિ શા માટે બની, એનો અર્થ શું છે એ સમજવાનો પ્રયાસ કરીએ, ત્યારે અનુભવ વધુ સમૃદ્ધ બને છે,
બૌદ્ધિક રીતે ઉત્તેજક પણ બને છે. મારા માટે આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે જ્ઞાન ક્યારેય નિષ્ક્રિય રીતે સ્વીકારવાની વસ્તુ નથી. કોઈ પણ જ્ઞાનને હંમેશા ટીકાત્મક દ્રષ્ટિથી, પ્રશ્નાર્થ ભાવથી જોવું જોઈએ.
આપણે જે જાણીએ છીએ તેને મર્યાદાઓ અને પૂર્વગ્રહોને સ્વીકારવાથી સમજ નબળી નથી પડતી,
પણ વધુ પરિપક્વ, પ્રમાણિક અને મજબૂત બને છે. કલા ઇતિહાસ દાના આર્નોલ્ડની દ્રષ્ટિએ આપણને આ જ શીખવે છે. કેવી રીતે જોવું, કેવી રીતે વિચારવું, કેવી રીતે સવાલ પૂછવા, આ એનો સાચો રોલ છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ રહી કે કલા જેવી સુંદર લાગતી વસ્તુ પણ કેવી રીતે સત્તા, સમાજ, અર્થકારણ સાથે જોડાયેલી છે. આર્નોલ્ડ જે વિશ્લેષણાત્મક સાધનો આપે છે તે ફક્ત કલાના અભ્યાસુઓ માટે જ નહીં પણ આપણા સૌ માટે ઉપયોગી છે, કારણ કે આપણે સૌ દ્રશ્ય માહિતીના મહાસાગરમાં જીવીએ છીએ. અને એક અંતિમ વિચાર જે મનમાં આવે છે, જો કલા ઇતિહાસ કેવી રીતે લખાયો તે સમજવાથી આપણી કલાને જોવાની દ્રષ્ટિ આટલી બદલાઈ શકે છે, તો શું ઇતિહાસના અન્ય ક્ષેત્રો જેમ કે આપણો રાષ્ટ્રીય ઇતિહાસ, આપણો સામાજિક ઇતિહાસ, તે કેવી રીતે લખાયા તે સમજવાથી તેને શીખવાની અને સમજવાની આપણી રીતમાં પણ ક્રાંતિકારી ફેરફાર ન આવી શકે?
આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.
આ પ્રશ્ન સાથે આપણે આજની ચર્ચાને વિરામ આપીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.